એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે જ્ઞાનની એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે આપણને બ્રહ્માંડના છેડાથી લઈને છેક આપણા શરીરના અણુઓ સુધી લઈ જશે.
બિલકુલ. અને આજે આપણી ચર્ચાનું કેન્દ્ર છે બિલ બ્રાયસનનું એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક અ શોર્ટ હિસ્ટ્રી ઓફ નિયરલી એવરીથિંગ.
હા, નામ જ સૂચવે છે એમ, લગભગ બધી જ વસ્તુઓનો ઇતિહાસ.
હા, બ્રહ્માંડના જન્મથી શરૂ કરીને છેક માનવ સંસ્કૃતિના વિકાસ સુધી એક ટૂંકો પણ અતિશય રસપ્રદ ઇતિહાસ આ પુસ્તકમાં છે.
અને આ પુસ્તકની ખરી મજા એ છે કે અઘરા ગણાતા વિજ્ઞાનને પણ એકદમ સરળ, રમૂજી શૈલીમાં રજૂ કરે છે, નહીં?
એકદમ. આજકાલ જુઓ તો માહિતીનો ધોધ છે ચારે બાજુ. એવામાં આ પુસ્તક આમ જુઓ તો આપણા અસ્તિત્વ, આપણી પૃથ્વી, આ વિશાળ બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે એ બધું સમજવામાં મદદ કરે છે.
સાચી વાત છે. ઘણીવાર આપણને કેવું હોય કે શાળામાં વિજ્ઞાન અઘરું લાગ્યું હોય, અથવા એમ લાગે કે આ બધું મારે માટે નથી.
બરાબર. પણ બ્રાયસને ડર જ કાઢી નાખે છે. એ વિજ્ઞાનને કોઈ સૂકા સિદ્ધાંતોની યાદી તરીકે નહીં, પણ શોધો, ભૂલો, હરીફાઈ, અરે અચરતથી ભરેલી એક માનવીય વાર્તા તરીકે રજૂ કરે છે.
તો પછી સવાલ એ થાય કે આ કમાલ કરનાર લેખક બિલ બ્રાયસન છે કોણ? કારણ કે તમે કહ્યું એમ, એ વૈજ્ઞાનિક તો નથી.
હા, એ જ તો રસપ્રદ વાત છે. એ અમેરિકન બ્રિટિશ લેખક છે. મોટે ભાગે તો તેમના પ્રવાસ વર્ણનો માટે જાણીતા છે. પેલું નોટ્સ ફ્રોમ અ સ્મોલ આઇલેન્ડ કે અ વોક ઇન ધ વુડ્સ.
હા હા, વાંચ્યા છે. એમાં એમની રમૂજ વૃત્તિ જબરદસ્ત છે.
બસ એ જ. અને કદાચ આ જ વાત કે તેઓ પોતે વિજ્ઞાન ક્ષેત્રના બહારના વ્યક્તિ છે એ જ તેમને આ પુસ્તક લખવા માટે યોગ્ય બનાવે છે.
એટલે કે એ સામાન્ય વાચક જેવા જ સવાલો પૂછે છે.
બરાબર. જે સવાલ આપણા મનમાં આવે ને એ જ સવાલ એ પૂછે છે. આપણે આ બધું જાણીએ કેવી રીતે? આનો મતલબ શું? એમણે પોતાને પણ વિજ્ઞાન વિશે ઝાઝી ખબર નહોતી, એટલે એમણે પોતાની જિજ્ઞાસા સંતોષવા આખી સફર શરૂ કરી.
એમણે 3 વર્ષ સંશોધન કર્યું એમ કહેવાય છે. સેંકડો પુસ્તકો અને કેટલાય વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોને મળ્યા હશે.
હા, અને એમની ખરી તાકાત એ જટિલ વૈજ્ઞાનિક વાતોને પકડીને એને સરળ, રસાળ અને યાદ રહી જાય એવી ભાષામાં કહેવાની છે, જાણે એ આપણા વતી વિજ્ઞાનની દુનિયામાં જઈ રહ્યા છે.
એમનો અભિગમ પણ તમે કહ્યું એમ અલગ છે. માત્ર સફળતા જ નહીં, પણ વૈજ્ઞાનિકોની ભૂલો, એમની અંદરોઅંદરની ખેંચતાણ.
હા, ક્યારેક તો નસીબનો ખેલ પણ આ બધું બતાવે છે. એનાથી વિજ્ઞાન વધારે માનવીય લાગે, જાણે આપણા જેવું જ.
તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ પુસ્તક મૂળ કહેવા શું માંગે છે?
મૂળ વાત એ છે કે બ્રાયસન એ બતાવવા માંગે છે કે આપણી આસપાસની દુનિયા, અણુથી માંડીને આકાશગંગા સુધી, એ આપણે કલ્પી શકીએ એના કરતાં પણ વધુ અદ્ભુત છે, અને બધું એકબીજા સાથે જોડાયેલું છે.
અને વિજ્ઞાન કોઈ ડરામણી, અઘરી વસ્તુ નથી, પણ આપણા પોતાના અસ્તિત્વની જ વાર્તા છે.
બરાબર. અને એ જાણવાનો સૌને હક છે. એમનો મુખ્ય પ્રશ્ન પણ એ જ છે, એકદમ સરળ પણ ગહન. આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે?
અને હા, આપણેમાં બધું જ આવી ગયું. બ્રહ્માંડ, પૃથ્વી, જીવન, મનુષ્ય.
હા, અને એની સાથે બીજો સવાલ પણ છે. આપણે જે જાણીએ છીએ તે કેવી રીતે જાણીએ છીએ? એટલે પુસ્તક ખાલી તથ્યો નથી આપતું, પણ એ તથ્યો સુધી પહોંચવાની જે આખી પ્રક્રિયા છે ને.
હા, પેલી શોધો પાછળની મહેનત, ક્યારેક અકસ્માતો, વૈજ્ઞાનિકોનો સંઘર્ષ, એ બધું.
બરાબર. એટલે આખી સફર ખરેખર એક મહાકાવ્ય જેવી લાગે. બિગ બેંગથી શરૂ થાય લગભગ 13.8 અબજ વર્ષ પહેલા,
અને પછી બ્રહ્માંડ વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, જીવવિજ્ઞાન, એમ બધા ક્ષેત્રોમાંથી પસાર થતા થતા આધુનિક માનવી સુધી.
અને જે વાત આ પુસ્તકને ખરેખર ખાસ બનાવે છે તે છે પેલો માનવીય દ્રષ્ટિકોણ. બ્રાયસન સિદ્ધાંતો સમજાવે છે, પણ એ શોધનારા લોકોની વાતો પણ કરે છે, એમના વ્યક્તિત્વ, એમની સ્પર્ધાઓ.
પેલી બોન વોર્સ જેવી
અંત લાગે.
એટલે આ પુસ્તક ખરેખર એવા લોકો માટે છે જેમને જાણવાની ઈચ્છા છે, પણ કદાચ વિજ્ઞાનના ભારે શબ્દોથી ગભરાય છે.
બ્રાયસન જાણે એમનો હાથ પકડીને આખી અદ્ભુત દુનિયાની સફર કરાવે છે, અને અંતે જે સમજ મળે છે ને એ બહુ જોરદાર છે.
જેમ કે?
જેમ કે આપણું અહીં હોવું, જીવનનું હોવું, એ બધું કેટલું અસંભવિત છે. કેટલા બધા સંયોગો પછી આ શક્ય બન્યું છે.
અથવા પેલો વિચાર કે આપણા શરીરના અણુઓ કોઈક સમયે તારાના કેન્દ્રમાં બન્યા હતા.
હા, આ બધું જાણ્યા પછી અસ્તિત્વને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય.
તો ચાલો હવે પુસ્તકના જે 6 મુખ્ય ભાગ છે એમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત હું કરું ભાગ 1, બ્રહ્માંડમાં ખોવાયેલા, લોસ્ટ ઇન ધ કોઝમોસ. આ ભાગ આપણને સીધા બ્રહ્માંડની શરૂઆતમાં લઈ જાય છે, બિગ બેંગ. બ્રાયસન બહુ સરળ રીતે સમજાવે છે કે વૈજ્ઞાનિકો કઈ રીતે એ નિષ્કર્ષ પર આવ્યા કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે એટલે એની કોઈ શરૂઆત હોવી જોઈએ.
અને પેલી કોસ્મિક બેકગ્રાઉન્ડ રેડિયેશનની શોધની વાત પણ રસપ્રદ છે ને, જે બિગ બેંગનો પડઘો છે.
હા, અને એ પણ લગભગ આકસ્મિક રીતે શોધાયેલી, થોડા દાયકા પહેલા જ. એ બતાવે છે કે બ્રહ્માંડ વિશેનું આપણું જ્ઞાન કેટલું નવું છે.
પછી વાત આવે છે આપણા સૌરમંડળની, ગ્રહો, ચંદ્રો અને છેક બહારના ઓટ ક્લાઉડ અને ક્યુપર બેલ્ટ.
ઓટ ક્લાઉડ એટલે પેલો બર્ફીલા પદાર્થોનો ગોળો સૌરમંડળની હદ પર.
હા, અને ક્યુપર બેલ્ટ એટલે પ્લુટોની પેલે પારનો પટ્ટો. આ બધું વાંચીને લાગે કે આપણું ઘર, આપણું સૌરમંડળ પણ કેટલું વિશાળ અને હજુ કેટલું અજાણ્યું છે.
અને તારાઓ, તારાઓનું જીવન અને મૃત્યુ. પેલું રેવરન્ડ રોબર્ટ ઇવાન્સનું ઉદાહરણ સરસ છે. એક સામાન્ય શોખીન માણસ પોતાના ટેલિસ્કોપથી સેંકડો સુપરનોવા શોધી કાઢે.
અદ્ભુત. પણ સૌથી મહત્વની વાત એ કે આ તારાઓ જ આપણા શરીરના અને સૃષ્ટિના મોટા ભાગના તત્વો બનાવે છે.
લોખંડ, કેલ્શિયમ, કાર્બન, બધું જ તારાઓની ભઠ્ઠીમાં બન્યું છે. આપણે સાચે જ સ્ટારડસ્ટ છીએ.
બરાબર. હવે હું વાત કરું ભાગ 2, પૃથ્વીનું કદ, ધ સાઇઝ ઓફ ધી અર્થ ની. આ ભાગ પૃથ્વીને સમજવાના શરૂઆતના પ્રયાસો પર છે. અહીં બ્રાયસન પેલા 18મી સદીના ફ્રેન્ચ વૈજ્ઞાનિકોની વાત કરે છે. પૃથ્વીનો પરિઘ માપવા માટે કેવા અઘરા અભિયાનો કર્યા હતા, પેરુ અને લેપલેન્ડ સુધી.
આજે આપણને જે માપ ખબર છે એ મેળવવા કેટલી મહેનત થઈ હશે.
હા, અને પૃથ્વીની ઉંમરનો સવાલ. આજે આપણે જાણીએ છીએ કે 4.5 અબજ વર્ષ. પણ એક સમયે લોકો શું માનતા? માત્ર થોડા હજાર વર્ષ?
પુસ્તકે આખી સફર વર્ણવે છે કે વૈજ્ઞાનિકો પુરાવા જોડીને આ અકલ્પનીય ઉંમર સુધી કેવી રીતે પહોંચ્યા. પેલા રેવરન્ડ જ્હોન મિશેલ જેવા ભૂલાઈ ગયેલા નાયકો જેમણે પૃથ્વીનું દળ માપવાની રીત શોધી.
અને પછી આવે છે ભૂસ્તરશાસ્ત્ર, જેમ્સ હટન અને ચાર્લ્સ લાયલ. એમણે ડીપ ટાઈમનો ખ્યાલ આપ્યો.
ડીપ ટાઈમ એટલે અતિ લાંબો સમય.
હા, કે પર્વતો બનવા, ખીણો કોતરાવી, આ બધું લાખો કરોડો વર્ષમાં ધીમે ધીમે થાય છે. આ સમજ ઉત્ક્રાંતિ માટે બહુ જરૂરી હતી.
પછી આવે છે અશ્મિભૂત વિજ્ઞાન, ડાયનાસોર અને પેલી બોન વોર્સની વાર્તા.
હા, માર્સ અને કોપ વચ્ચેની હરીફાઈ, કોઈ થ્રિલર ફિલ્મ જેવી. એ શોધોએ પૃથ્વી પર જીવનના ઇતિહાસની સમજ જ બદલી નાખી.
અને સાથે સાથે રસાયણશાસ્ત્રનો ઉદય, કિમિયાગેરીમાંથી આધુનિક રસાયણશાસ્ત્ર,
મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક, પછી પેલા કેવેન્ડિશ જેમણે હાઇડ્રોજન શોધ્યો, અને શીલે જેમણે ઓક્સિજન સહિત કેટલાય તત્વો શોધ્યા પણ ક્રેડિટ બીજાને મળી, આ બધાની વાતો છે.
ચલો હવે આગળ જઈએ. ભાગ 3, નવા યુગનો ઉદય, અ ન્યુ એજ ડોન્સ. આ 20મી સદીની શરૂઆતની વૈજ્ઞાનિક ક્રાંતિઓ વિશે છે જેણે આપણી સમજને હલાવી દીધી. અહીં આપણે અણુની અંદર જઈએ છીએ. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુક્લિયસ, રધરફોર્ડની શોધ, આ બધું કેવી રીતે શોધાયું?
મેરી ક્યુરી અને રેડિયો એક્ટિવિટી. એમણે માત્ર નવા તત્વો ન શોધ્યા પણ એ પણ બતાવ્યું કે અણુ સ્થિર નથી.
અને પછી આવે છે
આઇન્સ્ટાઈન.
હા, બ્રાયસન એમના સાપેક્ષતાના સિદ્ધાંતો, સ્પેસ ટાઈમ અને પેલું ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર, બધું એકદમ સરળ ભાષામાં સમજાવે છે. આઇન્સ્ટાઈનની પ્રતિભા અને એમની માનવીય બાજુ બંને રજૂ કરે છે.
પણ ત્યાં વાત અટકતી નથી. પછી આવે છે ક્વોન્ટમ મિકેનિક્સ. હા, પ્લાન્ક, બોહર, હાઇઝનબર્ગ, એ આપણને વાસ્તવિકતાના એવા નિયમો બતાવે છે જે સાવ વિચિત્ર છે. પેલો અનિશ્ચિતતાનો સિદ્ધાંત,
કે આપણે કણની ચોક્કસ સ્થિતિ અને ગતિ એક સાથે જાણી જ ન શકીએ.
બરાબર. એ બતાવે છે કે સૂક્ષ્મ સ્તરે બ્રહ્માંડ ખરેખર કેટલું અણધાર્યું છે. હવે વાત કરીએ ભાગ 4ની, ખતરનાક ગ્રહ, ડેન્જરસ પ્લાનેટની. આ ભાગ યાદ અપાવે છે કે આપણી પૃથ્વી ક્યારેક ભયાનક પણ હોઈ શકે. પહેલો ખતરો તો ઉપરથી લઘુગ્રહો અને ધૂમકેતુઓ, પેલી 1908ની તુંગુસ્કા ઘટના,
હા, સાઇબેરિયામાં જે ટકરાયો હતો,
અને ચિક્સુલુબ ક્રેટર જે ડાયનાસોરના વિનાશ સાથે જોડાયેલો છે.
બરાબર, આ બતાવે છે કે આવા ટકરાઓ થયા છે અને થઈ શકે છે, એટલે જ એનિયો ટ્રેકિંગ થાય છે.
બીજો ખતરો પૃથ્વીના પેટાળમાંથી જ્વાળામુખી ભૂકંપ, યેલોસ્ટોન સુપર વોલ્કેનોની વાત છે આમાં.
હા, અને પ્લેટ ટેક્ટોનિક્સની સમજ પણ આપે છે કે કેવી રીતે પૃથ્વીની સપાટીના ટુકડા ખસે છે અને ભૂકંપ જ્વાળામુખી થાય છે.
અને ત્રીજો ખતરો આપણા વાતાવરણ અને આબોહવાનો. હા, વાતાવરણ જીવન ટકાવે છે, પણ વાવાઝોડા, પૂર જેવી આફતો પણ સર્જે છે. બ્રાયસન સમજાવે છે કે પૃથ્વીની આબોહવા કેટલી નાજુક છે અને ફેરફારોની અસર કેવી ગંભીર હોઈ શકે.
આ ભાગ વાંચીને પૃથ્વીની શક્તિ અને જીવનની નાજુકતા બંનેનો ખ્યાલ આવે છે. હવે આપણે આવીએ સૌથી મૂળભૂત સવાલ પર. ભાગ વી, ખુદ જીવન, લાઈફ ઇટસેલ્ફ. જીવનની શરૂઆત કેવી રીતે થઈ? આ તો મોટો કોયડો છે. બ્રાયસન જુદા જુદા સિદ્ધાંતોની વાત કરે છે, પેલો પ્રિમોડિયલ સૂપ,
હા, અથવા દરિયાના તળિયે ગરમ પાણીના ફુવારા પાસે. પણ મુદ્દો એ છે કે નિર્જીવ રસાયણોમાંથી પહેલો જીવંત કોષ બન્યો એ ઘટના જ અતિશય અસંભવિત હતી, ચમત્કાર જેવી.
અને પછી અબજો વર્ષો સુધી ફક્ત એક કોષી જીવોનું રાજ, બેક્ટેરિયા, આર્કિયા.
વિચાર તો કરો, આ સૂક્ષ્મજીવોએ જ ધીમે ધીમે વાતાવરણમાં ઓક્સિજન ભર્યો, પૃથ્વીને તૈયાર કરી. અહીં ડીએનએ અને કુદરતી પસંદગીની વાત પણ આવે છે.
અને એક કોષની અંદરની દુનિયા, ન્યુક્લિયસ, મિટોકોન્ડ્રિયા, કોઈ ફેક્ટરી જેવી જટિલતા.
બરાબર, પણ જીવનની સફર સીધી નથી રહી. પેલા 5 મોટા સામૂહિક વિનાશની વાત છે.
હા, પરમિયન ટ્રાઇસિક વિનાશ અને ડાયનાસોરનો અંત કરનાર ક્રિટેશિયસ પેલિયોજીન વિનાશ.
આ બતાવે છે કે વિનાશ નિયમ છે, પણ જીવન સ્થિતિસ્થાપક પણ છે. દરેક વિનાશ પછી ફરી બેઠું થયું છે. અને હવે આવીએ છેલ્લા ભાગ પર. ભાગ વી, આપણા સુધીનો માર્ગ, ધ રોડ ટુ અસ. આ મનુષ્યના ઉદ્ભવની કથા છે. શરૂઆતમાં પૃથ્વી પરની જૈવ વિવિધતાની વાત છે. લાખો કરોડો પ્રકારના જીવો, ઘણાને તો આપણે ઓળખતા પણ નથી.
વર્ગીકરણ કરવું પણ કેટલું અઘરું છે ને.
હા, પછી ધ્યાન જાય છે માનવ ઉત્ક્રાંતિ પર. પેલી લ્યુસી, હોમો હેબિલિસ, હોમો ઇરેક્ટસ અને લુઇસ અને મેરી લીકીનું કામ.
બ્રાયસન એના પર ભાર મૂકે છે કે આ કોઈ સીધી રેખા નથી, પણ જાડી જેવું છે. ઘણી ડાળીઓ સુકાઈ ગઈ.
બરાબર. અને અંતે આપણી પ્રજાતિ હોમો સેપિયન્સ અને આપણી સભ્યતા તો સાવ તાજેતરની છે. 99%થી વધુ સમય તો આપણે શિકારી સંગ્રહ કરતા હતા.
ખેતી, શહેરો, વિજ્ઞાન, આ બધું તો હમણાંનું. પેલા ક્લેર પેટરસનની વાત પણ સરસ છે.
હા, જેમણે પૃથ્વીની ઉંમર શોધી અને સીસા સામે લડ્યા. પ્રેરણાદાયી કથા છે.
અને પુસ્તકનો અંત એ વિચાર સાથે આવે છે કે આપણું અહીં હોવું એ અસંખ્ય, અતિશય અસંભવિત ઘટનાઓનું પરિણામ છે. ખરેખર નમ્ર બનાવી દે એવો વિચાર.
ખરેખર. અને આ આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ ઉભરી આવે છે. પહેલો અને સૌથી મહત્વનો, અસ્તિત્વનો ચમત્કાર અને તેની અસંભાવ્યતા. આપણે છીએ એ જ મોટી વાત છે.
હા, રોજિંદા જીવનની ફરિયાદો આની સામે સાવ નાની લાગે.
બીજું, વિજ્ઞાન એક માનવીય પ્રવૃત્તિ તરીકે. વૈજ્ઞાનિકો ભૂલો કરે છે, હરીફાઈ કરે છે, પણ જ્ઞાન માટે જુસ્સો ધરાવે છે. રસી કે દવા પાછળ આવી મહેનત છે.
ત્રીજું, દરેક વસ્તુનું આંતરજોડાણ. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, બધું જોડાયેલું છે. આપણે તારાઓમાંથી આવ્યા છીએ, પ્રકૃતિનો ભાગ છીએ.
બરાબર. ચોથું, સમય અને અવકાશની વિશાળતા. ડીપ ટાઈમનો ખ્યાલ આપણને આપણી ક્ષણભંગુરતાનો અહેસાસ કરાવે છે, નમ્રતા શીખવે છે.
પાંચમું, આપણા જ્ઞાનની મર્યાદા. આપણે ઘણું જાણ્યું છે, પણ ઘણું જાણવાનું બાકી છે. વિજ્ઞાન એ પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા છે.
અને છેલ્લું, છઠ્ઠું, જીવનની નાજુકતા અને આપણી જવાબદારી. આપણું અસ્તિત્વ નાજુક છે. આ જ્ઞાન આપણને આ ગ્રહની અને ભવિષ્યની કાળજી લેવાની જવાબદારી સોંપે છે.
પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે યાદ રહી જાય, જેમ કે પેલું, આપણું અહીં હોવું એ અસંખ્ય નસીબવંતા સંયોગોનું પરિણામ છે. કંઈક જુદું થયું હોત તો
આપણે ન હોત. અને પેલો વિચાર, જો તમે તમારી જાતને પરમાણુએ પરમાણુ અલગ કરો તો એ ધૂળ ત્યારેય જીવંત નહોતી, પણ ભેગું મળીને તમે હતા, જીવન એ પદાર્થની ગોઠવણમાંથી આવે છે.
ત્રીજો વિચાર જે મને ગમ્યો, તમારા શરીરનો દરેક અણુ કદાચ અસંખ્ય તારાઓમાંથી પસાર થઈ ચૂક્યો છે અને લાખો જીવોનો ભાગ બની ચૂક્યો છે. આપણો કેવો ભવ્ય કોસ્મિક વારસો છે.
હા, અને આ પણ, બ્રહ્માંડ આપણે કલ્પી શકીએ તેના કરતાં વધુ વિચિત્ર છે. એટલું જ નહીં, તે આપણે કલ્પના કરી શકીએ તેના કરતાં પણ વધુ વિચિત્ર છે. ક્વોન્ટમ ફિઝિક્સ જેવી વાતો આપણી સમજને પડકારે છે.
અને છેલ્લે વ્યવહારુ વાત, આપણે પ્રકૃતિનો જ ભાગ છીએ. પોતાની જાતને સમજવા, દુનિયાને સમજવી જરૂરી છે. વિજ્ઞાન ફક્ત પરીક્ષા માટે નથી.
બરાબર. તો આ બધું જ્ઞાન રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે?
સૌથી પહેલું તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, આબોહવા પરિવર્તન, આરોગ્ય, આ બધું સમજવામાં મદદ મળે, અફવાઓથી બચી શકાય.
બીજું, જિજ્ઞાસા અને અચરજ. રાત્રે તારા જોવાની મજા વધી જાય, સામાન્ય વસ્તુઓ પણ ખાસ લાગે.
ત્રીજું, અનિશ્ચિતતાનો સ્વીકાર. વિજ્ઞાન બદલાય છે તેમ જીવન પણ. આ સમજ આપણને બદલાવ માટે તૈયાર કરે છે.
ચોથું, સહયોગનું મહત્વ. વૈજ્ઞાનિકોની જેમ આપણે પણ સાથે મળીને કામ કરવાનું શીખી શકીએ.
અને પાંચમું, પર્યાવરણીય જવાબદારી. જ્યારે સમજાય કે જીવન કેટલું નાજુક છે, ત્યારે પાણી બચાવવું કે કચરો ઓછો કરવો વધુ અર્થપૂર્ણ લાગે.
સાચી વાત. આ પુસ્તક ખરેખર દુનિયાને જોવાનો નજરિયો બદલી નાખે છે. મારા માટે તો પેલી અસ્તિત્વની અસંભાવ્યતા અને વૈજ્ઞાનિકોની માનવીય કથાઓ સૌથી વધુ અસરકારક રહી.
અને મને પેલું બધી વસ્તુઓનું આંતરજોડાણ, કેવી રીતે આપણે બ્રહ્માંડના ઇતિહાસનો જે એક ભાગ છીએ એ વિચાર ખૂબ ગમ્યો. અને ડીપ ટાઈમનો ખ્યાલ પણ અહમને ઉગાડી નાખે છે.
તો આ વિશાળ બ્રહ્માંડ અને જીવનના અદ્ભુત ઇતિહાસને જાણ્યા પછી એક સવાલ ચોક્કસ થાય, આ જ્ઞાન આપણને શું કરવા પ્રેરે છે?
શું તે આપણને આપણા ગ્રહ પ્રત્યે, એકબીજા પ્રત્યે અને ભવિષ્ય પ્રત્યે વધુ જવાબદાર બનવા પ્રેરણા આપે છે?
આ વિચાર સાથે જ આજે આપણે વિરામ લઈએ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.